તારીખ 26/12/1998 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 349 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ છે.
મુખ્યપણે જીવના સ્વરૂપનો નિશ્ચય થવા અર્થે લખાયા છે, અથવા જીવને પોતાના સ્વરૂપનું લક્ષ્ય નથી એ લક્ષ્ય થવાને અર્થે લખાયા છે. લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય? જ્ઞાનીઓએ આચાર્યોએ જે શાસ્ત્રો લખ્યા સમય સારા દી એ આત્માનો નિશ્ચય થવા અર્થે આત્માનો લક્ષ્ય થવા અર્થે કહ્યા છે. એનો અર્થ કે સ્વાધ્યાયનો અને સત્સંગ પણ આત્માનો લક્ષ્ય થવા અર્થે છે. એ લક્ષ્ય થવામાં અથવા નિશ્ચય થવામાં ભૂલ થાય છે, એ કલ્પનાને કારણે થાય છે. કલ્પનાનું સ્થૂળ કારણ લોકસંજ્ઞા છે અને સૂક્ષ્મ કારણ ઓગસંજ્ઞા છે. ત્રણ કારણો લીધા છે ને આમાં. કાલે થોડી આપણે ચર્ચા ચાલી છે, જરા વિશેષ લઈએ છીએ. જે મુમુક્ષુ જીવને લોકસંજ્ઞા હોય એટલે કે પરિચિત લોકોમાં સારા દેખાવાનો અભિપ્રાય હોય એને લોકસંજ્ઞા કહે છે. અપરિચિત લોકો સાથે કઈ સંબંધ નથી. દુનિયામાં ઘણી વસ્તી છે, જે લોકો આપણને ઓળખતા નથી, જાણતા નથી, એની નજરમાં આપણે શું દેખાઈએ છીએ પ્રશ્ન નથી. પણ જે આપણા પરિચિત છે અથવા જે ગામમાં આપણે રહેતા હોય, જે લોકો આપણને જોતા હોય, એમાં આપણો દેખાવ સારો હોય એવો જે અભિપ્રાય તે લોકસંજ્ઞા છે. માન કસાઈ કરતા થોડુંક વધારે ખરાબ છે. ધર્મના ક્ષેત્રમાં ધાર્મિક લોકોની નજરમાં આપણી ધાર્મિકતા સારી દેખાવી જોઈએ. કોઈને સૂક્ષ્મ વધારે હોય તો એને એમ લાગે કે મારું શાસ્ત્ર જ્ઞાન બીજા કરતા વધારે હોય. કોઈ ભક્તિ કરતો હોય તો એને એમ થાય કે બીજા કરતા મારી ભક્તિ વધારે દેખાવી જોઈએ સારી. કોઈ દયાદાન કરતો હોય તો એને એનું ખરા વધારે દેખાવ કરવાનું મન થતું હોય. કોઈ સેવા કરતો હોય તો મારી સેવા જરા વધારે. જે કઈક સાધન કરતો હોય બીજાની નજરમાં કોઈને કોઈ પ્રકારનું કલ્પિત સ્થાન પોતે નક્કી કર્યું હોય છે અને એ બાજુનું પછી જીવને લક્ષ્ય રહ્યા કરે છે. લોકસંજ્ઞામાં શું થાય છે કે એવું લક્ષ્ય રહ્યા કરે છે, હા, એનો વિચાર નથી કરવો પડતો, એને એનું લક્ષ્ય રહ્યા કરતું હોય છે. એ પરલક્ષ છે. પરલક્ષના અનેક પ્રકાર છે, એમાં લોકસંજ્ઞા સૌથી બળવાન પરલક્ષ છે. નહીતર તો પરલક્ષમાં બીજાના વિચારો આવ્યા કરે. આજે આપણે કઈ જરૂરી નથી કોઈ માટેનો વિચાર કરવો, આપણે શું જરૂરી છે. પણ લોકસંજ્ઞા છે એ બળવાન પરલક્ષ છે. એટલે એક જીવના મુખ્ય ગુણો જે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ને પુરુષાર્થ છે, ચાર મુખ્ય ગુણો છે. પછી સુખ દુઃખ તો એનું ફળ છે, એ મુખ્ય ગુણમાં જાય છે, પણ એ ફળમાં જાય છે, એને એ રોકી રાખે છે, ખેંચી રાખે છે. લોકસંગના છે એને ખેંચી જ રાખે છે. અને એને કારણે જીવનો જે સ્વરૂપ પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી જે જીવ છે, સ્વભાવથી જુઓ એ દ્રષ્ટિકોણથી, તો જીવ તો પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છે. એનાથી એ ખૂબ વિરુદ્ધ જાય છે. લોકસંગના વાળો જીવ અંતર્મુખ થવાથી ખૂબ દૂર જાય છે ભાવમાં, એની ભાવ ભાવ દૂરી વધતી જાય છે. એટલે એક પત્રમાં તો કાળકૂટ ઝેર કીધું છે એને, લોકસંજ્ઞાને કાળકૂટ ઝેર કીધું છે. લોકસંજ્ઞા હોય અને શાસ્ત્ર સ્વાધ્યાય સત્સંગ કરતો હોય તો સ્વરૂપનો નિશ્ચય કરવામાં એ કલ્પના કરશે. કેમ કલ્પના કરશે? કે બીજાને પોતાનો નિશ્ચય સારો દેખાડવા માટે, પોતાનું જ્ઞાન સારું દેખાડવા માટે, બીજા કરતા કંઈક વિશેષ મેં આમાં વિચાર્યું છે એમ દેખાડવા માટે.
જ્યાં સંસારમાં કે પોતાના કુટુંબમાં જ્યાં રાગ છે, એ રાગને એ ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરતો હોય, એટલે એમ લાગે કે દેખાવ કરે છે, દંભ કરે છે, તો એમાં એને કેવી રીતે સમજાય? એને સત્પુરુષ પ્રત્યે કે કોઈ પુરુષ પ્રત્યે એને એમ થાય કે નહીં?
પણ એને શું
છે ધનથી બધી રીતે, પછી ભલે પૂરી ઓગ સંજ્ઞામાં પણ હોય
ને, એમાં શું છે કે રાગને, અશુભ રાગને પલટાવીને શુભ રાગમાં લઈ જવો, ઠીક વાત છે. કુટુંબ પરિવાર પ્રત્યેના રાગને સાધર્મિક દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ પ્રત્યે લઈ જવો, ઠીક વાત છે. પણ એમાં લક્ષ્ય આત્મકલ્યાણનું હોવું જોઈએ. આમાં શું છે, જે લોકસંગના છે એમાં લક્ષ્ય લોકો ઉપરનું છે, વાત ચાલે છે લક્ષ્યની. લક્ષ્ય ક્યાં છે તમારું? પરિણામ તમારા શું થાય છે એ મહત્વ નથી, કયા લક્ષ્ય તમારા પરિણામ થાય છે એનું મહત્વ છે. અને પરિણામનું મૂલ્યાંકન એના ઉપર છે કે કયા લક્ષ્ય તમે પરિણામ કરો છો. ડોક્ટર પણ કોઈ માણસના શરીર ઉપર છરી ચલાવે છે, બહુ કોસ્ટલી છરી હોય છે એની, સાધારણ શાકભાજી વાળી છરી નથી હોતી. અને ખૂન કરવા વાળો પણ કોઈ માણસના શરીર ઉપર છરી ચલાવે છે. બેના લક્ષમાં ફેર છે. એક મારી નાખવો, આ માણસને મારી નાખવો છે એવા લક્ષ્ય છરી ચલાવે છે, એક આ માણસને બચાવી લેવો છે એવા લક્ષ્ય છરી ચલાવે છે. છરી ચલાવે છે એનું આપણે કન્સિડરેશન કેવી રીતે કરશો? ક્રિયા તો ક્રિયા છે છરી ચલાવવાની, એમ લક્ષ ઉપર એનો વિચાર બંધાય છે કે કયા લક્ષ્ય પ્રવૃત્તિ કરે છે. લોકસંજ્ઞામાં લોકો ઉપરનું લક્ષ્ય છે અને આત્મસંજ્ઞામાં આત્મા ઉપરનું લક્ષ્ય છે. બે વાત સારી જુદી છે, ઉલટી સુલટી છે. ઓગ સંજ્ઞા છે એ ઓગ સંજ્ઞામાં બૌદ્ધિક સ્તરે આત્માનો નિશ્ચય બરાબર શાસ્ત્રને અનુકૂળ લાગે, કે શાસ્ત્રમાં આચાર્ય શ્રી કહે છે એવું જ મને સમજાય છે કે મારો આત્મા આવો છે. પણ આત્મા એક અનુભવાંશે નિશ્ચય કરવા યોગ્ય પદાર્થ છે, માત્ર વૈચારિક કલ્પનાથી નિશ્ચય કરવા યોગ્ય પદાર્થ નથી. અનુભવાંશે નિશ્ચય કરવાને બદલે કેવળ વિચારથી એનો નિશ્ચય કરવા જાય તો કલ્પના થાય, કેમ કે થિયરી ઉપર વિચાર બાંધે છે, આ પ્રેક્ટિકલ ઉપર એનું ભાવ ભાષણ આવે છે. અનુભવાંશમાં પ્રેક્ટિકલ સાઈડ છે, ખાલી વિચારમાં એકલી થિયરિટિકલ સાઈડ છે. એટલે એટલો થિયરી ઉપર જે જાય છે એના વિચારો શાસ્ત્રમાં જેવો આત્મા કહ્યો છે એના જેવા હોય તો પણ એમાં કલ્પના ભળે છે, કેમ કે વિચારમાં સમાવેશ પામે એવું આત્માનું સ્વરૂપ નથી. વિકલ્પ ને વિચારમાં સમાવેશ પામે એવું આત્માનું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ મનાતીત, વિકલ્પાતીત, વિચારાતીત છે, પણ અનુભવમાં આવે એવું સ્વરૂપ છે. અનુભવ ગમ્ય છે એટલે સ્વસંવેદન ભૂત લક્ષણે જ્ઞાનમયી સ્વસંવેદનમયી આત્મા કે જે સ્વરૂપ પ્રત્યક્ષ છે એની પ્રત્યક્ષતા પ્રત્યક્ષ અંશે, વેદન અંશે, પ્રત્યક્ષ અંશે માલુમ પડે છે, અનુભવાંશે માલુમ પડે છે, એમાં ઓક સંજ્ઞા નથી. એ સિવાય કોઈ પણ પ્રકાર હોય તો તે ઓક સંજ્ઞાનો છે. અને અસત્સંગમાં તો કોઈ દિવસ આત્માનું સ્વરૂપનો નિશ્ચય થાય જ નહીં, કેમ કે જે યથાર્થ સત્સંગ નથી, અથવા જે જીવો આત્માથી અજાણ છે, સ્વાનુભવથી અજાણ છે, એનો સત્સંગ કરે અને આત્માનો નિશ્ચય ક્યાંથી થાય? એ થઈ શકે જ નહીં. એટલે ગમે ત્યાં જાય અસત્સંગમાં અને આત્મ સ્વરૂપનું લક્ષ્ય ઓળખાણ ન થાય, નિશ્ચય ન થાય, એ નિયમબદ્ધ વાત છે. ગમે તેટલો કાળ સત્સંગ કરે એમાં પ્રત્યક્ષ નાની પુરુષ જોઈએ જોઈએ નહીં જોઈએ છે. એ ત્રણેય કારણોમાં ઉદાસીન થવું જોઈએ, અને અસત્શાસ્ત્ર અને અસદગુરુ કુલ ધર્મના ગુરુ આત્મજ્ઞાન વિનાના જે હોય તે બધા અસદગુરુ છે. આત્માનુભવ વિના લખાયેલા જે શાસ્ત્રો છે તે અસત્શાસ્ત્રો છે. એ આત્માના આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે, મુખ્ય કારણો છે આવરણના, કેમ કે જીવ ત્યાંથી ઉન્માર્ગે ચડે છે, બીજે રસ્તે ચડી જાય છે, ઉલટાનો પોતાના સન્માર્ગથી દૂર જાય છે. એટલે એ આવરણના મુખ્ય કારણો છે, આત્મઘાતી છે. કેવા છે? આત્મઘાતી છે, સાક્ષાત આત્મઘાતી છે એમ જાણવું. આ એક બહુ જ કરુણાથી એમણે ધ્યાન દોર્યું છે કે તું કોઈ અયથાર્થ જગ્યાએ ભટકાઈ જતો નહીં, તો મનુષ્યભાવ નીકળી જશે એમને. જોઈ વિચારીને પગલું ભરજે, થોડુંક મોડું થાય એનો વાંધો નહીં, ઉતાવળ કરીને ખોટે ઠેકાણે ભરાઈ પડતો નહીં, કેમ કે આત્મઘાતી છે, સાક્ષાત આત્મઘાતી છે. પણ વાત તો ધર્મ નહીં કરે છે, કોઈ ત્યાગ નહીં, કોઈ સંયમ નહીં, કોઈ આત્મા નહીં, તો કે નહીં સાક્ષાત આત્મખ્યાતિ છે. એવું જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો, જીવને પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. કહેવાનો મતલબ એવો છે કે આ વિષયમાં બહુ જ કાળજી હોવી જરૂરી છે. જરાય ગફલતમાં ન રહેવાય, બહુ જ કાળજી હોવી. કોઈ કરોડો રૂપિયાનો હીરો હોય એને જોખવા માટે ઇલેક્ટ્રિકલ બેલેન્સ જોઈએ. શાકભાજીનું ઉતરાજું તો કામ ન આવે, પણ બીજું કોઈ ત્રાજવું કામ ન આવે. પહેલા તો સોના ચાંદીને તોડવા માટે પણ સાદા ત્રાજવા આવતા હતા, પણ નાજુક હોય, જરાક ફરક હોય તો બતાવી દે એવા હોય, પણ એ હવે ન ચાલે. ઇલેક્ટ્રિકલ બેલેન્સ જોઈએ, અને તે પણ એના કાંટાને ક્યાંયથી હવા ન લાગે એવી રીતે એને પેક કરેલું હોય છે કાચની કેબિનની અંદર. બહારથી સ્વિચ ઓન ઓફ કરે, અંદર હવા ન જ લાગવી જોઈએ, જરા પણ હરી ન જાય કાંટા, કેમ કે એક સેન્ટનો ફેર પડે. એક સેન્ટ એટલે એક ગ્રામ ના સોમા ભાગ નો સોમો ભાગ. એક સેન્ટ એટલે એક ગ્રામ ના દસમા ભાગ નો સોમો ભાગ. દસમો ભાગ છે એક કેરેટ છે, અને એક કેરેટ ના સોમો ભાગ છે એક સેન્ટ છે. એટલો પણ ફરક નો અત્યારે તો લાખો નો હિસાબમાં ફેર પડે. એવી કાળજીથી હીરાનો વેપાર થાય, અને એથી વધારે કાળજીથી ધર્મનો અને આત્મકલ્યાણનો વેપાર થાય છે. આત્મકલ્યાણના પરિણામનો વેપાર હીરાના વેપારથી વધારે કાળજી વાળો છે. આમાં તો કેવળ આર્થિક નુકસાન છે, આમાં ભવ ભવાંતરનું નુકસાન છે. પણ માણસોએ ધર્મને બહુ સસ્તો બનાવ્યો છે. કેટલો સસ્તો બનાવ્યો છે ખબર છે? તાવડી લેવા જાય ને એના કરતા સસ્તો બનાવ્યો છે, કે તાવડી ટકોરો મારી લેશે, પણ ધર્મના ક્ષેત્રમાં ટકોરો નહીં મારે. કે આ મારા કુળના ગુરુ છે, મારા સંપ્રદાયના ગુરુ છે, પણ જ્ઞાની છે કે અજ્ઞાની એ નહીં વિચાર કરે. બધાને ગુરુ માને છે, જય નારાયણ, આપણે પણ માનો. તાવડી લેવા જોઈએ તો પરીક્ષા કરી લેશે. એટલું ડિવેલ્યુએશન કરેલું છે ધર્મનું. પછી આપણને ધર્મ પ્રાપ્ત થતો નથી, ધર્મ પામતા નથી, એનું શું કારણ? એટલી આપણી કાળજી નથી. ખરી વાત તો એ છે, એટલી આપણી કાળજી નથી. અને એ ત્રણ પ્રકારના કારણોને લઈને જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો, પણ તે કારણોને લીધે જીવને પોતાના સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. એ વચનમાં વચન બળ હોવા છતાં પણ, એ વચન યોગ આત્મ સ્વરૂપને પ્રગટાવે એવા વચન બળવાળો યોગ હોવા છતાં પણ તે વચન યોગ નિષ્ફળ જાય છે. એવા કારણો આત્માને નુકસાન કરનારા છે. લોકસંગના ઓકસંગના ને અસત્સંગ. સત્સંગે આ ત્રણેનો નાશ થઈ શકે છે. લોકસંગના પણ ટાળી શકાય છે, ઓકસંગના પણ ટાળી શકાય છે, જો જીવ પ્રયોગે ચડે તો. અને અસત્સંગ તો સત્સંગની વિરુદ્ધ છે, એટલે સત્સંગ એને ટાળે જ. અસત્સંગને જીવને પોતાને પરીક્ષા બુદ્ધિ અને તુલનાત્મક વિચાર શક્તિ હોવી જરૂરી છે. તુલનાત્મક વિચાર શક્તિ તોડતા આવડવું જોઈએ, ગુણ દોષ ને તોડતા આવડવું જોઈએ. આગળ હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રાપ્ત છે એટલે અનુભવમાં આવેલું છે, પ્રગટ છે એટલે અત્યારે પણ એની પર્યાયમાં આત્મ સ્વરૂપ પ્રગટ વર્તી રહ્યું છે. તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. જેને અનુભવમાં આવ્યું હોય અને અનુભવ વર્તતો હોય એ જ આત્મ સ્વરૂપને યથાર્થપણે કહી શકે. બીજો એટલા માટે ન કહી શકે કે એના કલ્પનામાં કંઈક ને કંઈ વાત છે, આત્મ સ્વરૂપ નથી અનુભવમાં, એટલે આત્મ સ્વરૂપ વિશે કોઈ કલ્પના કરે છે. અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના, એવા અનુભવી પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય જ નથી. કોઈ શાસ્ત્ર પુસ્તકો વાંચીને, અધ્યાત્મના પુસ્તકો વાંચીને આત્માને જાણે એ અશક્ય છે. તેમ અનુભવી પુરુષ વિના, આત્માનુભવી પુરુષ વિના કોઈ બીજાથી આત્માને જાણે કે આત્માનું કલ્યાણ થાય એવો કોઈ ઉપાય છે જ નહીં જગતમાં. આત્મજ્ઞાની જોઈએ જોઈએ ને આ જગતની વિશે આત્મજ્ઞાન છે એ ટોપ સિક્રેટ છે. જગતનું નહીં, અધ્યાત્મ જગતનું પણ એ રહસ્ય છે. સ્વાનુભવ છે એ અધ્યાત્મ જગતનું પણ રહસ્ય છે, એમ છે. અને એ જાણવા માટે અનુભવી પુરુષ વિના બીજો કોઈ ઉપાય નથી એનો. તે પુરુષથી આત્મા જાણ્યા વિના, આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. એવા સ્વાનુભવી પુરુષ વિના અમને પણ આત્મા જણાયો છે, અથવા અમને પણ ફલાણાએ કોઈએ બતાવ્યો છે માટે અમે જાણ્યો છે, એ કલ્પના તો સર્વથા છોડી દેવા જેવી છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગને એને જ્ઞાની ન કીધા, યા સત્પુરુષ ન કીધા, આત્મારૂપ પુરુષ કીધા એને. કેવા શબ્દો વાપરે છે. તે આત્મારૂપ પુરુષ વિના સત્સંગની નિરંતર પુરુષની, એ આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી, એના સત્સંગની નિરંતર ઈચ્છા રાખવી, ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી અને કર્મ સંબંધી પ્રવૃત્તિ કરવી, ઉદાસીનપણે. ખેંચાણ ક્યાં થવું જોઈએ કે મને આ પુરુષનો સત્સંગ ક્યારે મળે, મને સત્સંગ ક્યારે મળે, મને સત્સંગ ક્યારે મળે. અને પછી ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી એટલે જે કાંઈ નિત્ય નિયમ પ્રમાણે આપણે કોઈ ક્રિયા કરતા, ભાઈ મંદિર જવું, શાસ્ત્ર વાંચવું, કાંઈ કરવું, પૂજા ભક્તિ કરવી, કોઈ દાન કરવું, જે કાંઈ કરતા હોય, યાત્રા કરવી, લોક ધર્મ છે. અને કર્મ સંબંધી એટલે કર્મનો ઉદય હોય, આપણે ધંધો, વેપાર, નોકરી, પ્રેક્ટિસ કે ઘરકામ, એ કર્મ સંબંધી પ્રવૃત્તિ, બંને પ્રકારની પ્રવૃત્તિ ઉદાસીનપણે કરવી. પરિણામે છૂટી શકાય એવી રીતે એ પ્રવૃત્તિથી છૂટીને આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં અથવા સત્સંગમાં સત્પુરુષના ચરણમાં રહેવાય, આમાંથી છૂટીને એવી રીતે કરવી. પરિણામે છૂટી શકાય એવી રીતે એ બધા વ્યવહાર કરવો, એ વ્યવહારિક પ્રવૃત્તિ કરવી, ધર્મની કે કર્મની બંને. જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો યથા યોગ્ય નથી, ત્યાંથી હટી જાવ. જે વ્યવહાર કરવામાં પછી ધર્મ સંબંધી કે કર્મ સંબંધી પોતાની મોટાઈ, પોતાની મહત્તા, પોતાની આબરૂ, પોતાની કીર્તિ, પોતાની પ્રશંસા એવી ઈચ્છા નહીં રાખે. અને એવી ઈચ્છાથી જો કોઈ વ્યવહાર ભલે ગમે એવો સદવ્યવહાર હોય તો તે કરવા યોગ્ય નથી. પોતાની મહત્તાને લક્ષે કોઈ વ્યવહાર કરવા યોગ્ય નથી, ધર્મ સંબંધી એને કર્મ સંબંધી એને તે યથા યોગ્ય વ્યવહાર નથી. ભલે સારો દેખાતો હોય વ્યવહાર, જો ભાઈને કેવું સરસ કામ કરી દીધું, યોગ્ય વ્યવહાર નથી કરતા. જ્ઞાનીની નજરમાં તે યથા યોગ્ય વ્યવહાર નથી. હવે એ ખંભાતના મુમુક્ષુ ભાઈઓ છે એને અનુલક્ષીને લખે છે, કેમ કે પોતે અવારનવાર ચોમાસામાં, ખાસ કરીને શ્રાવણ ભાદરવો આસો મહિનામાં, કોઈ વખત અષાઢ મહિનામાં પણ મુંબઈથી ધર્મનો ધંધો છોડીને વેપારથી દૂર થઈને નિવૃત્તિ ક્ષેત્રમાં સાધના માટે, વિશેષ સાધના માટે આવતા હતા. અને જેઠ મહિનામાં આ પત્ર લખે છે એટલે એ સમય સામે પાકી ગયો છે, શું એટલે એ સંબંધીમાં ઉલ્લેખ કરે છે કે અમારા સમાગમનો હાલ અંતરાય જાણીને લગભગ પોણા બે વર્ષથી એ આવ્યા નથી, એટલે ગયા ચોમાસામાં નથી આવ્યા, આ બીજું ચોમાસું આવ્યું છે. અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે, તમને નિરાશા થાય ત્યારે સમાગમ નથી મળતો, સમાગમ નથી મળતો. તથાપિ તેમ કરવા વિશે ઈશ્વર ઈચ્છા જાણી એ પણ પ્રારબ્ધાધીન છે. ઈશ્વર ઈચ્છા એટલે પ્રારબ્ધાધીન છે, કેમ કે જ્ઞાનીને પણ પૂર્વકર્મનું બંધન છે, મોક્ષુને પણ પૂર્વકર્મનું બંધન છે. અને એ બંધનના કારણે પ્રત્યક્ષ સમાગમ નિરંતર રહે એવું બને ન બની શકે. ભાવના હોય અને બળવાન તીવ્ર ભાવના હોય તો એ પ્રારબ્ધમાં ફેરફાર થાય છે ખરો, નહીંતર પછી વળી અર્થ લઈ લે છે, એ ભૂલ કરવા જેવી નથી. શું કરી ભાઈ, અમારું પ્રારબ્ધ એવું છે એટલે અમે સત્સંગમાં નથી આવી શકતા, અમારું પ્રારબ્ધ મુંબઈમાં રહેવાનું હોય તો પછી મુંબઈમાં પ્રારબ્ધ વગર તો કઈ કોઈ રહેતા નથી. જેટલા મુંબઈમાં રહીએ છીએ બધા પોતાના પ્રારબ્ધને લઈને જ રહીએ છે, પોત લેવા માટે વાત નથી. જીવને બળવાન સત્સંગની ભાવના હોય તો એમાં ફેર પડે છે ખરો. કુદરત ભાવના, અંતરમાંથી આત્મામાંથી ઉગેલી ભાવના કર્મની રેખાને બદલાવે છે, એવું બળવાન પણ ભાવનામાં છે ખરું. એ અપેક્ષા રાખીને વાત છે, ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે ભાવના ન ફળે તો, સાચી ભાવના ન ફળે તો ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એટલે ખરી ભાવના હોય એને તો કુદરત પણ રસ્તો કરી દે છે. અથવા સાચી ભાવનાવાન જીવની સેવા કુદરત કરે છે, કુદરત એની સેવામાં હાજર થાય છે, એમ લેવું. સેવા કરે કોણ? નોકર, ચાકર, દાસી. કુદરત એની દાસી થઈને ફરે છે ભાવના વાળા જીવન, એવી વાત છે. એટલે લીખું છે, તેમ કરવા વિશે ઈશ્વર ઈચ્છા જાણી, એટલી તો જાણવાનો વિષય છે. પ્રારબ્ધ છે, જાણવાનો વિષય છે. સમાગમની કામના રાખી લીધું છે કે નહીં? કામના કહ્યું કે ભાવના કહેવાય? સત્સમાગમની ભાવના રાખીને જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો. આપસમાં તમે મુમુક્ષુ લેખો પણ સત્સંગ કરજો. અમે નથી એટલે પછી હોઉં ના ઘરે હોઉં કામે લાગી જાવ એમ નહીં. નિયમિત રીતે કરજો, એમ આમ આવશે. નિયમિત એટલે શું? કે રોજ સત્સંગ, જેમ ખાવું પીવું આપણે રોજ હોય છે, એમ આનો પણ રોજ. આ એક આત્માનો ખોરાક છે સત્સંગ, અને સ્વાધ્યાય છે એ આત્માનો ખોરાક છે. એ પણ નિયમિત રીતે થવું જોઈએ, ઘટે છે. નહીંતર ચારે બાજુ અસત્સંગનો અને કુસંગનો ઘેરાવો છે. એમાં આ ગામમાં તો કુસંગનો ઘેરાવો વધારે છે, એની અસર તળે આવ્યા વિના નહીં રહેવાય. એટલે એ અસરમાંથી દૂર રહેવા માટે સત્સંગ તો જરૂરી છે જ, નિયમિતપણે સત્સંગ ઉપાસવો જરૂરી છે. અત્યારે કેસેટ નું સાધન છે, એ સારું છે. પણ કેસેટ તમે સાંભળો કે શાસ્ત્ર વાંચો, એમાં કોઈ વાત ન સમજાય કે ઉલટી સમજાય તો શાસ્ત્ર કે કેસેટ નહીં કે અહીંયા તમારી ભૂલ થઈ. હા, જો તમે પરસ્પર સમાગમ કરતા હશો તો એની વિચારણા થશે. તમે આ સમાધાન આ રીતે લીધું, પણ અમને એમ લાગે છે કે આ તમારું સમાધાન યોગ્ય નથી. તમે ભલે કોઈ શાસ્ત્ર વાંચીને, કોઈ કેસેટ સાંભળીને, કોઈ વિચાર કરીને કોઈ પ્રસંગમાં કોઈ રીતે સમાધાન કરતા હો અને એ ભૂલ થતી હોય તો એ સત્સંગની અંદર એના વિચારોની આપ લે થાય, એને અહીંયા આ અયોગ્ય પ્રકારે સમાધાન થાય છે, એ સત્સંગમાં જ થાય. એ સત્સંગ વધારે જરૂરી છે, એના કરતાં વધારે બળવાન અને જરૂરી છે એવું સત્સંગનું મૂલ્યાંકન હોવું જોઈએ. જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું, આ બધી આજ્ઞા સમજવી. એમને કે આ કૃષ્ણદાસભાઈને પત્ર લખ્યો છે, આપણે વાંચીએ છીએ, એમને મુમુક્ષુમાં આપણે આવી જઈએ છીએ અને આ કૃપાળુ દેવની આજ્ઞા છે એમ સમજીને, એની ગંભીરતા સમજીને, કૃપાળુ દેવના ને હૃદયમાં પ્રત્યક્ષ કરીને કે આ સામે બેઠા બેઠા મને આજ્ઞા કરી રહ્યા છે, એવી રીતે વાતને અંગીકાર કરવી જોઈએ. આમ તો જે બહુ ભક્તિવાળા હોય છે એમ જ કહે છે કે અમે તો કૃપાળુ દેવને હૃદયમાં પ્રત્યક્ષ જ રાખીએ છીએ. ક્યારેક કોઈ એમ કે પણ વાત તો તમારી સારી લાગે છે, પણ પ્રત્યક્ષ નથી તો નથી, હકીકત છે તો હકીકત છે, એ હકીકત તો કઈ બદલી જવાની નથી. ત્યારે એમાં બે અપેક્ષા છે, કે હકીકતને લક્ષમાં લેતા એવા જ્ઞાની પુરુષના વિયોગની વેદના આવવી જોઈએ. તો આપણે હકીકતને બરાબર અનુસરીએ છીએ અથવા યથાર્થ પ્રકારે અનુસરીએ છીએ, છતાં પણ એમનો પરોક્ષ ઉપદેશ પ્રત્યક્ષવત અંગીકાર કરવામાં આવે તો એ ભાવના યથાર્થ છે. ભાવના ભાવનાના સ્થાને યથાર્થ છે અને હકીકત હકીકતના સ્થાને પણ યથાર્થ છે. ક્યારે કે બંને માં પરિણમન યથાર્થ આવતું હોય તો પ્રત્યક્ષ નથી, સાવ સાચી વાત છે. પણ એ સાચી વાતનું પરિણમન શું આવ્યું તમને? એમનો વિયોગ ચાલે છે તો એ પ્રત્યક્ષ નથી એવું તમે જાણ્યું તે યથાર્થ છે. ઘણા લે છે ને કે અમારે તો કૃપાળુ દેવ પ્રત્યક્ષ જ છે, તો એ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે એ બંને યથાર્થ છે. પરોક્ષતાની યથાર્થતા ત્યારે કે એમના વિયોગ ચાલે, એમનો વિયોગ ચાલે ત્યારે. પ્રત્યક્ષતાની યથાર્થતા ત્યારે કે એમના વચનને આજ્ઞા રૂપ જાણીને અંગીકાર કરે ત્યારે. કે આ પ્રત્યક્ષ મને જ કહે છે, આ મારા મતે જ લખાયેલી વાત છે તો બરાબર છે, તો એને પ્રત્યક્ષ કર્યા સાચા. એમ કોઈ પણ વાતને સવળી લેવી, યથાર્થ પ્રકારે લેવી એવું બનવું જ ઘટે છે, એવું થવું ઘટે છે. શું કહે છે કે જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું. જે કાંઈ પ્રવૃત્તિ કરતા હોય એમાં રસ જેટલો બને તેટલો ઓછો લેવાય એવી અહીંયા આજ્ઞા કરી છે.
બરાબર છે.
તીવ્ર રસે કરીને કોઈ પ્રવૃત્તિ નહીં થવી જોઈએ. ગમે તે પ્રવૃત્તિ હોય, મને આજ્ઞા છે તીવ્ર રસે કરીને પ્રવૃત્તિ નહીં થવી જોઈએ, તે નહીં થવી જોઈએ. તો જ મને સત્પુરુષના વચનની અસર છે અથવા એમની આજ્ઞાની અસર છે, નહીંતર એ બધી વાતો થઈ ગઈ નકામી. એ તો કોઈ મુમુક્ષુને લખ્યું છે, આપણે હું લેવા દેવા એમ નથી. બહુ આત્માના હિતને અર્થે લખાયેલી વાતો છે અને જેને પોતાનું હિત કરવું છે એને તો એ બરાબર ગંભીરતાથી એ બધી વાતો અંગીકાર કરવા યોગ્ય છે. સત્પુરુષના ચરિત્રો અને માર્ગાનુસારી જીવોના વચનો જ્ઞાની પુરુષના ચરિત્રો ખાસ કરીને પુરાણની અંદર આવે છે. બધા પાંચ પાંડવ છે, ભરત ચક્રવર્તી છે, તીર્થંકરોના ચરિત્રો છે, રામચંદ્રજી છે, શ્રીકૃષ્ણ છે, આ બધા એક સગર રાજા કરીને થઈ ગયા વચ્ચે રામચંદ્રજીના કુળમાં. જનક વિદેહી છે, રામચંદ્રજીના સસુર, એ બધા એમના ચરિત્રો. અને માર્ગાનુસારી એટલે સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ જીવોના વચનો, એ લોકોના વચનો. અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા ગ્રંથો, કેવા ગ્રંથો વાંચવા કે મુખ્યપણે જે આત્મ સ્વરૂપનું પ્રતિપાદન કરતા હોય એવા ગ્રંથો, આત્મભાવોનું પ્રતિપાદન કરતા હોય એવા ગ્રંથો. વિચાર સાગર નામનો ગ્રંથ છે, લખનારા છે એક મહાત્મા નિશ્ચલ દાસજી કરીને, ઉત્તર ભારતમાં થઈ ગયા છે. બહુ સૂક્ષ્મ ગ્રંથ લખ્યો છે આત્મ પરિણામોનો, સુંદરદાસ નો ગ્રંથ છે, બહુ સારો ગ્રંથ છે, પણ પદમાં છે. આનંદ ગંજી એમના પદો છે, બનારસી દાસ છે એમના પણ પદો છે, ખૂબ કબીરજી ના પદો છે, અખા ભગત ના પદો છે, વગેરે વગેરે. મીરા નરસિંહ મહેતા આવી જાય છે, આવી જાય છે, ભોજો ભગત બધા આવી જાય છે. માર્ગાનુસારી હતા મીરાબાઈ, પણ માર્ગાનુસારી હતા. કવિ નર્મદ નહીં, કવિ નાનાલાલ નહીં, કવિ દલપત નહીં. માર્ગાનુસારીની વાત સાંભળી દીધી છે. એ જીવો આખરે મોક્ષગામી પુરુષો હોય છે, નિરંજન પદ ને બુજનારા છે. 187 માં લીધી છે, અને એમને જ્ઞાનીઓ અને નિર્દોષ પરમાત્મા પ્રત્યે બહુ પ્રેમ હોય છે. ગુણના પ્રેમી જીવો હોય છે, કેવા બહુ ગુણાની ગુણાનુરાગી જીવો હોય છે. મુખ્ય જે પાયો છે એ છે ગુણાનુરાગી જીવો હોય છે, ગુણ પ્રત્યે એમને આત્માથી પ્રેમ હોય છે, માટે એ આત્માના રસ્તે ચડી જશે અને મોક્ષ પામશે એવા એ જીવો હોય છે. અને એના કારણે એમના આત્મામાંથી ઉગેલા પદો છે એ કોઈ પણ જીવને હિત કરી જાય છે, એનું અંતર હલાવી નાખે એવું હોય છે.
આત્માના પદો આવે છે તે આત્માને ઓળખીને આવતા હશે ને, અથવા
ઓળખ્યા વિના ઓળખે તો બીજું સંકેત થઈ ગયું, ઓળખે તો બીજું સંકેત થઈ ગયો. પણ આ ગણિત થોડું વિચિત્ર છે, આ ટાઈપનું ગણિત થોડું વિચિત્ર છે, સીધી રીતે ન સમજાય એવું છે. એ કૃપાળુ દેવની નજર બહુ ઝીણી હતી, એમનું શ્રુત જ્ઞાન બહુ નિર્મળ હતું, એટલે આવી કેટલીક વાતો એમણે કરી છે. બાકી સામાન્ય રીતે આવી વાતો કોઈ નથી કરતા, કેમ કે આ બધા અન્ય સંપ્રદાયમાં ઉત્પન્ન થયેલા મહાત્માઓ છે, એને મોક્ષ પામનારા કહેવા, નિર્વાણ પદને બુજનારા એટલે મોક્ષ પામનારા કહેવા, એ તો એ જાતનું જ્ઞાન જોઈએ. ફેંકા ફેંકીની કોઈ વાત નથી, શુદ્ધ જ્ઞાનની નિર્મળતામાં જે વાત આવે છે એ કેવી હોય છે, કેવળ જ્ઞાનમાં આવે એવી હોય છે. કેવી? કેવળ જ્ઞાનમાં આવેલી વાત જેમ અફર હોય છે, એમ આવા જ્ઞાની પુરુષના નિર્મળ શુદ્ધ જ્ઞાનમાં આવેલી વાતો અફર હોય છે, જેવી તેવી વાત નથી. એટલે તેમનું સામર્થ્ય ઘણું હતું, એટલે એમણે રૂઢિ રિવાજ અને સંપ્રદાય બહાર જઈને કેટલી ચોંકાવનારી વાતો કરી છે અને એમના જ્ઞાન નો ચમત્કાર જ બતાવે છે, બીજું કઈ નથી. મહિમા કરવા યોગ્ય વાત છે, દેવી તેવી વાત નથી. સત્પુરુષની ભક્તિ કરે છે તો અમને એમની ચરણ સેવા કરવાનું મન થાય છે. એટલું બધું રિસ્પોન્સ આપ્યો છે અને બહુમાન કર્યું છે. પાનું 257. તેઓ કઈ સર્વ કઈ છેવટના જ્ઞાન ને પ્રાપ્ત થયા નહોતા, એટલે આત્મજ્ઞાન નહોતું થયું. માર્ગ અનુસાર એની વાત કરવી છે, પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણા પુરુષોના પદ વગેરે અહીં જોયા મુંબઈમાં આવ્યા પછી 24મા વર્ષે. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉછળે છે. એવા જીવોના પદો વાંચીને એમને એવા જીવો પ્રત્યે અમને તો રોમાંચ ઉછળિત થાય છે. અને જાણે નિરંતર તેવાની ચરણ સેવા જ કરીએ એ એક આકાંક્ષા રહી છે. જો કેટલું બહુમાન કરે છે નાની કરતા એવા મુમુક્ષ ઉપર અતિશય ઉલ્લાસ આવે છે. નાની કરતા વધારે ઉલ્લાસ આવે છે. કઈ કારણ તો હશે કે નહીં હોય? કારણ એ છે કે નાની એ તો ઘર જોયું છે ને ઘરની વાત કરે છે, આ વગર ઘર જોઈએ ઘરની વાત કરે છે. કઈક વિશેષતા ખરી કે નહીં? એનો તો પ્રત્યક્ષ અનુભવ થયો છે ને આત્માની વાત કરે છે, અને અનુભવ થયા વિના આત્માની વાત કરે છે. ક્યાંથી કરે છે એ વિચારમાં કેવો વિષય છે? એક ભણેલો ગણેલો માણસ કોલેજિયન હોય, એકાઉન્ટન્ટ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો હોય, અને કેલ્ક્યુલેટર ઉપર તમને કોઈ હિસાબ ગણીને આપે તો કાંઈ તમને મોટી વાત ન લાગે, પણ 8 વર્ષનો છોકરો વગર કેલ્ક્યુલેટર હિસાબ કરીને આપે તો એની કિંમત કેટલી ગણવી? કે ઓલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરતાં વધારે ગણવી કે નહીં? કેમ કે એની પાસે કેલ્ક્યુલેટર નથી, એને એટલું ભણ્યો નથી, ને છતાં એને હિસાબ કરતાં આવડ્યો. કે 14,845 એને ગુણ્યા 4,979, ઓલામ તો ફટફટ બટન દાબીને શું કીધું ને, ઓલા સીધું બટન દાબ્યા વગર કીધું કે આટલા આટલા લાખ, આટલા હજાર, આટલા હજાર, આટલા જા, તો પછી એ તો ચમત્કાર ખરો કે નહીં?
હા,
એના પહેલા ખૂણા તો બટન દાબીને જોવે ત્યારે ખબર પડે. અને એમને જવાબ દીધો ધડાક કરીને, તને ભાઈ ચમત્કારી જ્ઞાન ગણવું કે ન ગણવું? ને એવી રીતે મહિમા કર્યો છે. નાની કરતા એવા મુમુક્ષ ઉપર અતિશય ઉલ્લાસ આવે છે. તેનું કારણ એ જ બધું લખ્યું છે ચોખ્ખું પાછું, કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે. એમને ગુણ પ્રત્યે, જ્ઞાનીઓ પ્રત્યે, ગુણવાન પ્રત્યે હું ભક્તિ હોય છે. અને એ જ એમનું જ્ઞાની પ્રત્યેનું દાસત્વ છે. એમની જે જ્ઞાનીઓ પ્રત્યેની નમ્રતા છે, ગુણ પ્રત્યે ઢળેલા છે, એ અમારું તેમના પ્રત્યે દાસત્વ થઈ જાય છે તેનું કારણ છે. હું જો ભગત, નિરાંત, કોળી ઇત્યાદિ પુરુષો પરમ યોગ્યતા વાળા હતા, નિરંતર નિરંજન પદને બુજનારા હતા અને મોક્ષ પામનારા હતા. એને નિરંજન એટલે કુદરત, અહીંયા બીજા નિરંજન એટલે કુદરત કેવી સ્થિતિમાં રાખે છે, કે વગર જ્ઞાન થી વગર જ્ઞાની મળે વગર ગુરુ એ આવી સ્થિતિ છે ને એ વિચારતા કુદરતની અકળ ગતિ ઉપર ગંભીર અને સમાધિ યુક્ત હાસ્ય આવે છે અંદરમાં મનમાં મનમાં અમે મરક મરક હસીએ છીએ કે વાહ કુદરત તારો ખેલ ગજબનો છે એનું ઊંડાણ એની ગંભીરતા બધી સમજાય છે અને અમને અસમાધાન નથી થતું કે આમ કેમ બીજા કોઈને સમાધાન ન થાય એવી વાત છે એમને પોતાને સમાધાન થાય છે અને હસે છે એ વાત ઉપર શૈલી જોઈ ગંભીર અને સમાધિયુક્ત હાસ્ય આવે છે અમે રાજી થઈ છે એ વાતને સમાધાન થતા ને એની ગંભીરતાથી અમને રાજીપો ઉપજે છે ખુશી થઈએ છીએ કેટલી વાત કરી છે એમણે માર્ગાનુસાર વિશે આ પત્ર ની અંદર ઓખાણ તો ન થયું હોય પણ કોઈ સમાગમ થયો હોય એવી સંભાવના કરી અને એ સમાગમના કાળમાં એને જ્ઞાની પુરુષના ભાવો અને વચનો બહુ રૂચ્યા હોય અને કોઈ યોગ્યતા વિશેષની પ્રાપ્તિ તેથી કરીને થઈ હોય એવો સંભવ ખરો કોઈ એક પ્રકારે સ્વભાવના સંસ્કારને પણ કોઈ એક પ્રકારે વિચિત્ર ગણતરીનો વિષય છે સીધી ગણતરીનો વિષય નથી સાદું ગણિત નથી એમાં કામ આવતું બહુ વિચિત્ર વાત છે ઇન્ડિવિજ્યુઅલ સ્પેશિયલ કેસ છે એમ કહી શકાય વ્યક્તિગત સ્પેશિયલ કેસ આવા જુદી જુદી જાતના હોય છે કે કોઈ કોઈને ત્યાં જન્મો કોઈ કણબીને ત્યાં જન્મો નરસિંહ મહેતા નાગરીનાથમાં જન્મ મીરાબાઈ ક્ષત્રિય કુળમાં સ્ત્રી પર્યાય જન્મ કબીર નહોતા હિન્દુ નહોતા મુસલમાન એવું હતું કઈક એમની માં કઈક મુસલમાન હતી ને પિતાશ્રી હિન્દુ હતા કે પછી પિતાશ્રી મુસલમાન હતા ને માં હિન્દુ હતી એવું કઈક હતું એટલે એને બે વાતો કરી છે કેમ કે એને બે કુલ ધર્મોમાં બે ચીજ મળી હતી પણ એ પોતે માર્ગાનુસાર રીતે એટલે એ ત્રીજી જ વાત કરતા હતા અંદરથી હા ત્રીજી જ વાત કરતા હતા એમાં તો ઘણી લૌકિક નીતિની પણ વાતો કરી છે કબીર કહે કમાલ કો દો બાત શીખ લે કર સાહેબ કી બંદગી ભૂખે કોન દે કઈ ઘણી લોકો ની વાત લૌકિક ની વાત પણ કરી છે અને લોકોત્તર વાતો પણ ઘણી કરી છે ગાંધીજી ને આમ આવું બધું ગમતું હતું પણ રાજકારણ ને મુખ્ય કરી લીધું એટલે ગાડી નો પાટો બદલાઈ ગયો એટલે રાજકીય રીતિ નીતિ માં આવી ગયા જેને આપણે પોલિટિક્સ કહીએ છીએ એમાં આવી ગયા એ કોઈ જાતનું પ્રારબ્ધ લઈને આવ્યા છે બાકી આમ એમને કેટલીક વાતો ગમતી હતી એટલે કૃપાળુદેવના પરિચયમાં આવ્યા પછી પણ એમને કેટલીક વાતો ગમી અને એમને થોડું નુકસાનમાંથી બચ્યા પણ છે નુકસાનમાંથી બચ્યા મિત્ર ત્યાં ડર્બનની અંદર હતા દક્ષિણ આફ્રિકામાં ત્યારે કદાચ ક્રિશ્ચિયન ત્યારે જ થઈ ગયા હોત પાદરી બાદરી સારા એવા થઈ ગયા હોત કેમ કે એમને પોપ બનાવવાની લાલચ મને આપી દીધી હતી તમારા જેવા તો પોપ બની જાય અમારે ત્યાં એવા તમારામાં ગુણ છે થોડી માનપ્રિયતા પણ હતી તો પોલિટિક્સમાં પડવાનું કારણ પણ માનપ્રિયતા જ હતી લોકો બહુ અનુસર્યા લોકપ્રિયતા ઘણી હતી લોકપ્રિયતા થાય ત્યારે લોકસંજ્ઞામાં આવી જવાય આગ્રહમાં તો પછી કસાય ભળી જાય છે. સત્ય છે આગ્રહ વિનાનું છે, એનું સ્વરૂપ જ આગ્રહ વિનાનું છે. આગ્રહ છે એ કોઈ બીજાને માટે પકડવાળો પરિણામ થાય છે ત્યારે દુરાગ્રહમાં જાય છે, અને પોતાને માટે આવે ત્યારે મક્કમતામાં આવે છે. મક્કમતામાં પણ વૃત્તિ દમન થાય તો એ મક્કમતા નથી, પણ એ એક જાતનો દુરાગ્રહ છે પાછો. કેમ કે એ હઠ કરે છે. મક્કમતા છે એ સદગુણ છે, પણ હઠ છે એ દુર્ગુણ છે પાછો. પણ ભેદરેખા પાતળી છે એની અંદર, એટલે એનો ભેદ તારવી ન શકે. એ સત્સંગમાં જે સમજાય એવી વાતો છે. કેટલીક ગુણ અવગુણ દેખાય ને અવગુણ ગુણ દેખાય, એની ભેદરેખા કેમ પકડવી? ભળતી વાત છે બધી. ઉદારતા અને ઉડાવપણું સરખું દેખાય, પણ સત્સંગ હોય તો એ વાત સમજી શકે કે આ બરાબર છે ને આ બરાબર નથી. લોભીપણું અને કરકસરપણું સરખું દેખાય, પણ એક ગુણ છે ને એક દોષ છે. એવા ઘણી વાતો છે. ગુણને કેવી રીતે સમજવો, દોષને કેવી રીતે સમજવો, ગુણોમાં પણ કેને કયા ગુણને ને કયા દોષને કેવી રીતે તોડવો, સત્સંગ વિના સમજાયું નથી કઈ. પુસ્તકો વાંચે સમજાયું નથી કઈ.
ગાંધીજીની લોકપ્રિયતા અને ગુરુદેવની લોકપ્રિયતા, એ બે વચ્ચે માનકૃષ્ણજી ભેદ દેખાતે
કેવું છે? એવું છે કે ગુરુદેવની લોકપ્રિયતા ગમે તેવી હતી તો પણ એ લોકોથી સાવ એલુફ રહેતા હતા. શું એ લોકોને સાથે બહુ ભળતા નહોતા, તેમ લોકોમાંથી કોઈને પણ વ્યક્તિગત ઉપદેશ કે આદેશ કરતા નહોતા. એક દાખલો આપો કે ત્યાં જે ટ્રસ્ટ ચાલે છે એ ટ્રસ્ટ એમના વિચારોનો, એમના સિદ્ધાંતોનો, એમના પ્રવચનોનો પ્રચાર પ્રસાર કરવા માટેનો ટ્રસ્ટ છે. હજી પણ આત્મધર્મનો જે પીરિયોડિકલ નીકળે છે કે એમના પ્રવચનો છપાય છે, એમાં એ ટ્રસ્ટનો ખર્ચો બધો પૈસો કામમાં આવે છે. એ ટ્રસ્ટને એ કારણે લોકો સમર્પિત થઈને પૈસા આપતા હતા અને આપે છે હજી, પણ એ કોઈ દિવસ માથું મારતા નહોતા એ વહીવટમાં. કેટલા પૈસા આવ્યા ને તમે એનું શું કર્યું? કોઈ ટ્રસ્ટીઓ સાથે ટ્રસ્ટ સંબંધી કોઈ દી એમણે ચર્ચા નથી કરી કે ટ્રસ્ટમાં કેટલી સંપત્તિ છે ને નથી, એની ચર્ચા નથી કરી કોઈ દિવસ. કાંઈ નહીં, એ લોકોના નસીબ પ્રમાણે જે થવું હોય તે થયા કરે, એ પોતે પોતાની સાધનામાં રહેતા હતા. ત્યારે ગાંધીજી તો સમાજને મુખ્ય કરીને ચાલતા હતા, આત્માને મુખ્ય કરીને ચાલતા હતા. લોકપ્રિયતા બે નહી હતી, લોકપ્રિયતા બે નહી હતી, પણ એક આત્માને મુખ્ય કરીને ચાલતા હતા અને એક સમાજને મુખ્ય કરીને ચાલતા હતા. લોકપ્રિયતા તો પૂર્વ પ્રારંભને યોગ્ય હોય, ન પણ હોય એનું કોઈ મહત્વ નથી. શું કહે છે? એવા ગ્રંથોનો પરિચય રાખવો અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો. બધી વાતમાં આ વાતને પાછી મુખ્ય કરવી એમ પોતાને ખ્યાલ હોવો જોઈએ, નહીતર પછી બીજી રીતે બીજો રસ્તો માણસ પકડી લે છે. ન સમજાય તો અહીં સુધી રાખીએ, પછી બે ત્રણ પેરેગ્રાફ છે પણ એટલો સમય નથી આપણી પાસે. પણ એની ચેતન છે કે નિયમિત અવ્યવસ્થિત સમાગમ ન સત્સંગ ન રાખવો, સમાગમ રાખવો નિવૃત્તિના ક્ષેત્રમાં રહીને સમાગમ કરવો.